એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર, જ્ઞાનગોષ્ઠીમાં ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા અમેરિકન વિચારકની વાત કરીશું જેમનું નામ કદાચ એટલું જાણીતું નથી, પણ એમના વિચારોએ આધુનિક દર્શનનો પાયો નાખ્યો. ચાર્લ્સ સેન્ડર્સ પિયર્સ.
હા, ચાર્લ્સ પિયર્સ 1839 થી 1914 તર્કશાસ્ત્રી, વૈજ્ઞાનિક, દાર્શનિક, બહુ બધું એક સાથે. પણ એમના જીવનકાળમાં સાચી વાત છે બહુ ઓછા લોકો એમને ઓળખતા હતા.
ખરું, અને છતાં અમેરિકન તત્વજ્ઞાનના સ્થાપક ગણાયા, ખાસ કરીને વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ અને ચિહ્ન વિજ્ઞાન સેમિયોટિક્સ એના પ્રણેતા.
બિલકુલ, એમનું કામ એમ સમજો ને કે 19મી સદીના વિજ્ઞાન અને 20મી સદીના વિચારો વચ્ચેના એક પુલ જેવું હતું. આજે આપણે એમના મુખ્ય વિચારો અને એમનો જે કાયમી પ્રભાવ રહ્યો છે ને એને જરા ઊંડાણથી સમજવાની કોશિશ કરીશું.
ચોક્કસ. તો એ સમય કેવો હતો જ્યારે પિયર્સ વિચારતા હતા? મતલબ અમેરિકામાં શું ચાલી રહ્યું હતું?
19મી સદીનો મધ્યભાગ અને 20મીની શરૂઆત અમેરિકા માટે બહુ ઉથલપાથલનો સમય હતો. ગૃહયુદ્ધ પત્યું હતું, ઔદ્યોગિક ક્રાંતિ પૂરજોશમાં હતી, અને હા, ડાર્વિનના વિચારો, એના લીધે વિજ્ઞાન પ્રત્યેનો આખો નજરિયો બદલાઈ રહ્યો હતો.
એટલે યુરોપથી અલગ એક અમેરિકન ઓળખ બની રહી હતી બૌદ્ધિક રીતે પણ.
હા, બરાબર. એ જ વખતે કેમ્બ્રિજમાં પેલી મેટાફિઝિકલ ક્લબ હતી, ત્યાં વિલિયમ જેમ્સ, ઓલિવર હોમ્સ જુનિયર જેવા લોકો ભેગા મળતા, અને ત્યાં જ એમ કહેવાય છે કે વ્યવહારવાદના બીજ રોપાયા. પિયર્સ પણ એમાં હતા.
ઓ, રસપ્રદ. પણ આટલા મોટા ગજાના વિચારક, એમનું પોતાનું જીવન કેવું રહ્યું, કારકિર્દી?
એમનો જન્મ તો બોજ બૌદ્ધિક વાતાવરણમાં. પિતા બેન્જામિન પિયર્સ હાર્વર્ડમાં ગણિતના પ્રોફેસર હતા.
એટલે ભણતર તો સારું જ મળ્યું હશે.
હા, હાર્વર્ડમાંથી રસાયણશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયા, પણ પછી એકેડેમિક લાઇનમાં બહુ સફળ ન રહ્યા. લગભગ 30 વર્ષ એમણે યુએસ કોસ્ટ એન્ડ જીઓડેટિક સર્વેમાં કામ કર્યું, વૈજ્ઞાનિક તરીકે, ભૂગણિત, ખગોળશાસ્ત્ર એ બધામાં.
પણ અંગત જીવનમાં મુશ્કેલીઓ હતી એવું સાંભળ્યું છે.
યુનિવર્સિટીમાં કાયમી પદ મેળવવામાં નિષ્ફળતા મળી, પછી લગ્ન તૂટ્યા, બીજા લગ્ન કર્યા, એ સમયમાં આ બધું વિવાદાસ્પદ ગણાતું. આર્થિક તકલીફો પણ ઘણી રહી, એટલે એમના કામની કદર એમના જીવતા તો ન થઈ શકી. છેલ્લે તો ગરીબીમાં જ મૃત્યુ પામ્યા.
અરે રે, પણ આટલા સંઘર્ષ વચ્ચે પણ એમના વિચારો તો કમાલના હતા. ચલો એમના મુખ્ય વિચાર પર આવીએ. વ્યવહારવાદ, પ્રેગ્મેટિઝમ શું છે સરળ શબ્દોમાં?
પિયર્સનો મૂળભૂત સવાલ હતો કોઈ વિચાર કે ખ્યાલનો અર્થ શું. એમણે કહ્યું કે એનો અર્થ એના સંભવિત વ્યવહારિક પરિણામોમાં રહેલો છે. એમનું પેલું પ્રખ્યાત વ્યવહારિક સૂત્ર છે ને?
હા હા, પ્રેગ્મેટિક મેક્સિમ.
બરાબર. એ કહે છે કે વિચારો કે તમારા ખ્યાલની વસ્તુ કઈ કલ્પનીય અસરો પેદા કરી શકે છે જેની વ્યવહારમાં કોઈ કિંમત હોય, તો આ બધી અસરોનો જે ખ્યાલ છે એ જ તમારો એ વસ્તુ વિશેનો પૂરો ખ્યાલ છે.
એટલે જો કોઈ વિચારથી આપણા વર્તનમાં કે અનુભવમાં કશો ફરક જ ન પડતો હોય,
તો એ ખાલી શબ્દોની રમત છે, એનો કોઈ વાસ્તવિક અર્થ નથી, એમ પિયર્સ કહેતા.
અને એટલે જ એમણે વિલિયમ જેમ્સના પ્રેગ્મેટિઝમથી પોતાનો વિચાર અલગ પાડવા પ્રેગ્મેટિસિઝમ જેવો અઘરો શબ્દ વાપર્યો, ખરું ને?
હા હા, જેમ્સનો ભાર થોડો વ્યક્તિગત માન્યતા અને મનોવિજ્ઞાન પર વધુ હતો. પિયર્સ વધુ તાર્કિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર ભાર મૂકતા હતા. એમણે મજાકમાં કહ્યું પણ હતું કે આ પ્રેગ્મેટિસિઝમ શબ્દ એટલો વિચિત્ર છે કે કોઈ એને ચોરશે નહીં.
ખરેખર. હવે એમના બીજા મોટા યોગદાન પર વાત કરીએ. ચિહ્ન વિજ્ઞાન, સેમિયોટિક્સ, આ થોડું અટપટું લાગે છે.
લાગે એવું, પણ પિયર્સે બહુ પાયાની વાત કરી. એમણે કહ્યું કે કોઈ પણ ચિહ્ન, સાઇન કે રિપ્રેઝેન્ટામેન 3 વસ્તુઓ સાથે જોડાયેલું હોય છે. એક તો એ ચિહ્ન પોતે, બીજું એ જે વસ્તુ ઓબ્જેક્ટ તરફ ઇશારો કરે છે એ, અને ત્રીજું આપણા મનમાં જે અર્થ ઊભો થાય છે એ.
કોઈ ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. ધારો કે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ, એ લાલ લાઇટ પોતે ચિહ્ન છે. એનો નિર્દેશ થોબો એવા નિયમ કે વસ્તુ તરફ છે, અને આપણા મનમાં મારે ઊભા રહેવાનું છે એવો વિચાર આવે, એ અર્થઘટન થયું.
બરાબર સમજાયો.
અને પછી એમણે ચિહ્નોના ત્રણ મુખ્ય પ્રકાર પણ પાડ્યા, આઇકોન, ઇન્ડેક્સ અને સિમ્બલ.
એ શું છે ટૂંકમાં?
આઇકોન એટલે એવું ચિહ્ન જે વસ્તુ જેવું જ દેખાય, જેમ કે કોઈ વ્યક્તિનો ફોટો. ઇન્ડેક્સ એટલે એવું ચિહ્ન જે વસ્તુ સાથે સીધો ભૌતિક સંબંધ ધરાવે, જેમ કે ધુમાડો આગનો ઇન્ડેક્સ છે, કારણ કાર્ય જેવો સંબંધ.
અને સિમ્બલ?
સિમ્બલ એટલે જેનો અર્થ આપણે પરંપરા કે સમજૂતીથી નક્કી કર્યો હોય, જેમ કે ભાષાના શબ્દો. કૂતરો શબ્દનો કૂતરા પ્રાણી સાથે કોઈ દેખીતો સંબંધ નથી, પણ આપણે સૌ એ અર્થ સ્વીકાર્યો છે.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડી વાત છે. આજકાલ આપણે જે રીતે માહિતી અને ચિહ્નોથી ઘેરાયેલા છીએ, ત્યાં આ સમજ બહુ કામ લાગે.
ચોક્કસ. અને આ જ રીતે એમના તર્ક અને વિજ્ઞાન વિશેના વિચારો પણ બહુ મહત્વના હતા.
જેમ કે પેલું ભૂલ અક્ષમતાવાદ, ફોલિબિલિઝમ.
હા, એમનું કહેવું હતું કે આપણું જ્ઞાન ક્યારેય સંપૂર્ણ નથી. એ હંમેશા કામ ચલાવવું હોય છે અને એમાં ભૂલ હોઈ શકે છે. આપણે હંમેશા એને સુધારવા તૈયાર રહેવું જોઈએ. વિજ્ઞાન પણ આમ જ આગળ વધે છે, ભૂલો સુધારીને.
અને સત્ય વિશેનો એમનો કન્વર્જન્સ સિદ્ધાંત શું હતો?
એ પણ રસપ્રદ છે. એમણે કહ્યું કે સત્ય એટલે શું? તો કે લાંબા ગાળે બધા સંશોધકો સતત તપાસ અને ચર્ચા દ્વારા જે એક અભિપ્રાય પર સહમત થાય, એ સત્યની સૌથી નજીક હોય. સત્ય એ કોઈ એક વ્યક્તિની શોધ નથી, પણ આખા વૈજ્ઞાનિક સમુદાયની યાત્રાનું પરિણામ છે.
કમાલ છે. એમણે કોઈ એક મોટો ગ્રંથ નથી લખ્યો, પણ લેખો અને નોંધોમાં જ બધું છે ને?
હા, એમના વિચારો છૂટાછાયા લખાયેલા છે, પણ બે લેખ બહુ પ્રખ્યાત છે, ધ ફિક્સેશન ઓફ બિલીફ અને હાઉ ટુ મેક અવર આઈડિયાઝ ક્લિયર,
જેમાં પેલો વ્યવહારિક સૂત્ર આવ્યું.
બરાબર. અને એમના મૃત્યુ પછી એમના બધા લખાણો ભેગા કરીને કલેક્ટેડ પેપર્સના 8 ભાગ પ્રકાશિત થયા. ત્યારે દુનિયાને ખબર પડી કે આ માણસે કેટલું બધું વિચાર્યું હતું.
ભલે જીવનમાં કદર ન થઈ, પણ આજે એમનો પ્રભાવ ક્યાં ક્યાં દેખાય છે? કોઈ ચોક્કસ ક્ષેત્રો?
અરે ઘણા બધા. તર્કશાસ્ત્રમાં તો ખરું જ, પણ ભાષાશાસ્ત્ર, કોમ્યુનિકેશન થિયરી, જ્ઞાનાત્મક વિજ્ઞાન, કોગ્નિટિવ સાયન્સ, અરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈમાં પણ એમના વિચારોનો ઉપયોગ થાય છે.
ખરેખર એઆઈમાં પણ?
હા, ચિહ્નો કેવી રીતે કામ કરે છે, અર્થ કેવી રીતે બને છે, આ બધી સમજ એઆઈ ડેવલપમેન્ટ માટે પાયાની છે.
એમનું એક વાક્ય મને યાદ આવે છે, શંકા એ એક અસ્વસ્થ અને અસંતુષ્ટ સ્થિતિ છે, જેમાંથી આપણે મુક્ત થવા અને માન્યતાની સ્થિતિમાં જવા સંઘર્ષ કરીએ છીએ.
બહુ સરસ વાત. સંશોધન કેમ શરૂ થાય છે એની જ જડ અહીં છે, શંકામાંથી.
અને પોતે પણ વૈજ્ઞાનિક હતા. એક વાત એવી પણ છે ને કે એમણે મીટરને પ્રકાશની તરંગ લંબાઈ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો.
હા, એ પણ ખરું. એ સમયમાં એ બહુ મોટી વાત હતી. ખરેખર બહુમુખી પ્રતિભા હતા. ખગોળશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી.
તો અંતે પિયર્સના આ બધા વિચારોમાંથી આજે આપણે શું લઈ શકીએ? શ્રોતાઓ માટે કોઈ એક વિચાર.
પ્રખ્યાત વિચારક સ્ટીવન માલા, એમનું કહેવું છે કે પિયર્સ અજ્ઞાન અને સત્યની વચ્ચેની સતત સંઘર્ષને બહુ જ અગત્યનું માને છે.
કદાચ એક સત્યની શોધ એ કોઈ એકલ દોકલ યાત્રા નથી, એ એક આખા સમુદાયની નિરંતર ચાલતી, ભૂલો સ્વીકારતી અને સુધારતી પ્રક્રિયા છે. અને બીજું, ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં આપણે સતત જે ચિહ્નો, સંદેશાઓ, માહિતીનો સામનો કરીએ છીએ, પિયર્સ આપણને પૂછવા પ્રેરે છે, આપણે એનો અર્થ કેવી રીતે તારવીએ છીએ, શું આપણે ખરેખર સમજીએ છીએ કે એ ચિહ્નો આપણને શું કહેવા માગે છે અને એ આપણા નિર્ણયોને કેવી રીતે ઘડે છે, વિચારવા જેવું છે નહીં?
ચોક્કસ, બહુ જ વિચારવા જેવું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.